नास्ति तथा सुखलेश सत्यम् पुत्रादपि धनभाजां भीति सर्वत्रेषा विहितारीति भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दम् भज मूढमते।
सौ प्रथम एक सूचना छे, जे रेकॉर्डिंग में राखवानी छे। आ भजगोविंदम स्तोत्र ऊपर जे आपने डीवीडी बार पड़ी, એમાં પ્રારંભમાં પહેલો બીજો ભાગ બહાર પડ્યો, એ બંને ડીવીડીમાં થઈને કુલ ચાર પ્રવચન હતા। એટલે પહેલી ડીવીડીમાં પહેલું, બીજું, બીજી ડીવીડીમાં ત્રીજું, ચોથું। એટલે ભૂલથી એના ટાઇટલ, જે સ્ટીકર લગાવ્યું હોય ડીવીડી ઉપર, એમાં ભાગનું ખાનું હોય, એમાં ભાગ નંબર એક લખવાની જગ્યાએ પ્રવચન એક અને બે એમ લખાઈ ગયું। બીજી ડીવીડી જે, એમાં ભાગના ખાનામાં બે ભાગ લખવું જોઈએ, ત્યાં ભૂલથી પ્રવચન ત્રીજું ને ચોથું અંદર હતા, એ ઉપર ભાગના ખાનામાં લખાયેલું। થોડા સેટમાં એવું થયું, જ્યાં સુધી બીજા ભાગ બહાર ન પડ્યા ત્યાં સુધી। એટલે પરિણામ શું થયું કે ઘણાના ફોન આવે, એટલે ત્રીજો ચોથો સુધી ગણી લે અને સીધો પાંચમો ભાગ જ ખરીદે, વચ્ચેથી ત્રીજો ચોથો લે જ નહીં, કેમ અમારી પાસે છે। એટલે ભૂલ થઈ, પછી ગમે તેમ સમજાવતો કે પણ લખેલું છે। એટલે હમણાં એ મારે ઘણાની સાથે એવી વાત થઈ, એટલે આ કોઈને એ મહત્વના પ્રવચનો લિંક એ બધું મિસ ન થઈ જાય, સાંભળવાનું રહી ન જાય, એટલા માટે કાયમી આ સૂચના એને યાદ રહી આગળ જે ગયું છે તે લોકોને માટે। તો ટૂંકમાં એટલું સમજવાનું, જેટલી ડીવીડી એટલા ભાગ, અંદર પ્રવચનો બે હોય ત્રણ હોય એની સાથે મતલબ નથી। એટલે દસ ભાગ તમે ખરીદ્યા તો દસ ડીવીડી થવી જોઈએ, જો દસ ભાગ સુધી ખરીદ્યું ડીવીડી આઠ થઈ તો મતલબ કે તમે ત્રીજો ચોથો ભાગ હજી મેળવવાનો બાકી છે। એટલે જેટલી ડીવીડી એટલા ભાગ ગણવાના, શરૂઆતની બે ઉપર આ ભૂલ થઈ છે, એટલે એ ઘણાને થોડું ગૂંચવણ થાય છે। એટલે આ એક સૂચના ખાસ ધ્યાન રાખવાની મૂળ વાત। ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમ, અર્થમ અનર્થમ ભાવય નિત્યમ। શંકરાચાર્યજી કહે છે કે પૈસામાં સુખ નથી, માટે હે જીવ, તું ગોવિંદનું ભજન કર, ભગવાનનું ભજન કર। તો ભગવાનના ભજનમાં કેવું સુખ છે એ આપણે સાંભળીએ છીએ, અને ભજન એટલે ભગવાનનું સીધું સીધું સરળ એવું ભગવાનનું નામ સ્મરણ કરવું। તુલસીદાસજીએ રામચરિતમાનસમાં નામ સ્મરણનો ખૂબ મહિમા લખ્યો છે. જોકે બધા શાસ્ત્રોમાં છે, વાલ્મીકી રામાયણમાં પણ એટલો જ મહિમા છે. એનો અર્થ શું થયો? સતયુગમાં પણ એટલો જ આવશ્યક હતું, ત્રેતામાં પણ એટલું જ, દ્વાપરમાં પણ એટલું જ, કારણ કે ગીતામાં પણ લખ્યું ભગવાને યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ, કલયુગમાં તો છે જ. ચારેય યુગમાં ચારેય વર્ણને માટે ભગવાનના નામ સ્મરણ કરવું એના જેવું શ્રેષ્ઠ અને સરળ કોઈ સાધન નથી. તુલસીદાસજીએ તો રામચરિતમાં એમ કહ્યું કે રામ કરતા પણ એમનું નામ શ્રેષ્ઠ છે. ભગવાન કરતા ભગવાનનું નામ શ્રેષ્ઠ છે. ભગવાન રામ સમજાવ્યું એમણે કે ભગવાન રામ જ્યારે પૃથ્વી ઉપર હતા તો એમણે એક રાવણને માર્યો, એક શિવધનુષને તોડ્યું, એક પતિતા એવી અહલ્યાનો ઉદ્ધાર કર્યો, એક જ વાર સેતુ બાંધ્યો, પણ એમના નામે તો હજારો પતિતોનો ઉદ્ધાર કર્યો, હજારોના અહંકાર રૂપી ધનુષોને તોડ્યા, હજારોના તૂટેલા જીવન અને દિલ દિમાગને સાંધ્યા, અને હજારોના મોહરૂપી રાવણનો નાશ ભગવાનના નામે કર્યો છે. માટે નામ શ્રેષ્ઠ છે ભગવાનના કરતા. એટલે તુલસીદાસજી કહે છે કે હે શઠમન, તું ભગવાનનું ભજન કર. અને ભગવાન આપણી પકડમાં નથી, છે મુઠ્ઠીમાં આવે નહીં, ભગવાન આપણી પકડમાં ના આવે, પણ ભગવાનનું નામ આપણી પકડમાં છે. એ આપણા હાથમાં, હાથની વાત છે, પણ ભગવાન હાથમાં ના આવે, પણ એમનું નામ તો હાથમાં આવે ને. અને જેને નામ હાથમાં આવી ગયું એને ભગવાન હાથમાં આવી જાય છે. કારણ કે નામ છે એ દોરી છે. જેના હાથમાં પતંગની દોરી હોય એના હાથમાં પતંગ છે. એટલે ભગવાનનું નામ પકડી રાખવાની વાત ખાસ કરીને વારંવાર કહેવાય છે. જ્ઞાનીઓએ પણ એ કહ્યું, ધ્યાનીઓએ પણ એ કહ્યું, નિરાકાર માનનારા એવા સાધુ સંતોએ પણ નામ જપનું કહ્યું, અને સાકાર રૂપને માનનારા એવા સંતો ભક્તોએ પણ એ જ કહ્યું કે ભગવાનનું નામ જપો, જેવું હશે એવું દેખાશે, પકડીને શું કામ બેસો, એવું ઘણાએ કહ્યું. કાંઈ એના ઘરની તો શું ખબર પડે, એમ ઘણાએ કીધું કે ભાઈ એનો ઝઘડો રહેવા દો, એનું નામ પુકારો. તો એ સાચી વાત છે. પણ જીવને ચર્ચાઓ દલીલો ને એ કરવું બહુ ગમે છે, પણ ખરેખર જે કરવું જ જોઈએ એ કરવું નથી. અને જેને ખરેખર કરવું છે એ ચૂપચાપ ભજન કરે જ રાખે છે. ભજન કરવું, નામ સ્મરણ કરવું, આ સાંભળ્યા પછી સાર તો એ જ છે કે ભગવાનનું નામ સ્મરણ કરવાનો જુસ્સો અને જોમ, ઉત્સાહ, શ્રદ્ધા, નિષ્ઠા વધવી જોઈએ, તો સાંભળ્યું સાર્થક કહેવાય. સારા સારા પકવાનો, મિષ્ટાન ને બધું જમા હોય, પણ જ્યાં સુધી શક્તિ ન આવે તો સમજવાનું કે પાચન થયું નથી. નામ સ્મરણ કરવાનો ઉત્સાહ વધે તો સમજવાનું કે આ કથા સાંભળી એ જીવમાં પચી છે. એટલે હજીએ આળસ પ્રમાદ રહેતો હોય તો ખંખેરીને ભજન કરવા માંડો. આપણે એ પણ કહી ચૂક્યા છે કે એવું નથી કે એક જગ્યાએ બેસીને માળા જ કરવી. અરે ગમે ત્યાં તમે હાલતા ચાલતા કોઈને ખબર ન પડે એમ માળા જપ કરી શકો. હાથમાં કાંઈ જરૂર નથી, માળાની જરૂર નથી. મનમાં મનમાં જપ થાય, જેવી રીતે રૂપિયાનો મનમાં મનમાં જપ નથી ચાલતો સતત, એના માટે કઈ થોડુંક આપણે માળા રાખીએ છીએ, સતત એના ઉપર આ મન વૃત્તિ રહ્યા કરે છે. એવી રીતે ભગવાનના સ્વરૂપમાં, રૂપમાં અને નામમાં મન રમે રાખે તો જીવને કામ થઈ જાય એવું છે. કરી કરીને એ કરવાનું છે. તો ભગવાનનું નામ સ્મરણ સીધું સાધું કેવું રક્ષા કરે છે, કેવું સુખ આપે છે, એના ઉપર આપણે સાંભળતા સાંભળતા એ સાંભળ્યું કે શારીરિક પીડાઓને ટાળે છે, માનસિક પીડા જે ભય અશાંતિ છે એને ટાળે છે, આકસ્મિક કંઈ આપત્તિ વિપત્તિ આવી ગઈ હોય તો એને પણ ભગવાનનું નામ છે એ ટાળે છે અને સુખ આપે છે, રક્ષા કરે છે. નામ જપ તો કૌટુંબિક સમસ્યાઓ એનું પણ નિરાકરણ કરે છે એ પણ આપણે સાંભળ્યું. સબ દર્દો કી એક દવા ભગવાનનું નામ બધા દર્દ માટે ચોકી છે. સંતોએ બહુ સરસ કહ્યું કે ભરતજીએ પાદુકા પધરાવી અને 14 વર્ષ રાજ કર્યું, રામનો વિરહ વધતો જાય છે અને રામ આવે એવું ક્યાંય દેખાતું નથી. એમાં ભરતજીને પછી વિચાર થાય છે કે રામ મારી જેવા પાપીને તો ક્યાંથી દર્શન આપે, કારણ કે મેં કેવડો મોટો અનર્થ કર્યો, અનર્થના મૂળમાં તો હું છું એમ ભરતજી સતત માને છે. એટલે સરયુમાં જળ સમાધિ લેવા માટે ભરત જાય છે અને જેવા સરયુમાં પગ મૂકવા જાય છે એવા બંને બાજુથી બે વ્યક્તિઓએ એના બાવડા પકડી લીધા, ભુજાઓ પકડી લીધી. ભરતજીએ જોયું કે અડધી રાતે અહીંયા કોણ મારી રક્ષામાં હોય. એમણે કીધું, ભાઈ તમે કોણ છો બે જણા? તો પેલા બે જણા બોલ્યા કે જે તમે પાદુકા પધરાવી છે એ પાદુકા નથી, પણ એક પાદુકા એક રા છે અને બીજી પાદુકા એ મ છે, એ રામ નામ મંત્રાત્મક આ પાદુકા છે, એમાંનો એક રા હું છું, બીજો કે મ હું છું, આ રામ નામ એમની રક્ષા કરવા માટે આવ્યા છે. મૂર્તિમંત સ્વરૂપ થઈ એટલે સતત રક્ષા કરે છે. હવે જે એક બાબત છે રક્ષાની, એ બહુ મોટી વાત છે. બે બાબત જ જોવાની છે કે ભગવાનનું નામ સ્મરણ ભજન શારીરિક માનસિક આકસ્મિક કૌટુંબિક બધી તકલીફોને તો દૂર કરે છે, સુખ આપે છે, પરંતુ ભગવાનનું ભજન પ્રારબ્ધ બદલી નાખે છે, વિધિના લેખ બદલી નાખે. બોલો, તુલસીદાસજીએ પણ લખ્યું છે, મેટત કઠિન કુ અંક ભાલ કે, લલાટમાં એવા અવળા અક્ષરો પડ્યા હોય વિધાતાના, તો એ પ્રારબ્ધના લેખ ભગવાનનું નામ સ્મરણ છે એ બદલી નાખે છે. જુઓ લ્યો, કરેલા ભોગવવા જ પડે એમ કહે છે, વાત સાચી છે, પણ બદલી જાય છે, બદલવાના ઉપાયો છે. ગામ નામ ઠામ નહીં આપું. એક હરિભગત મંદિરમાં દર્શન કરી બહાર ઓટલે બેઠા, એ જ વખતે સામેના પગથિયાના ઓટલે એક બ્રાહ્મણ બેઠા જ હતા. તો હરિભગત ત્યાં બેઠા, થોડી વાર દર્શન કરીને આવીને બેઠા હતા. પેલા ભૂદેવ એ આની સામે એમ જોઈ રાખે, રેવાયું નહીં ને, એટલે પછી બાજુમાં આવીને બેઠા. આવીને કીધું, ભાઈ જય નારાયણ. તો કે હા, જય નારાયણ, જય સ્વામી. બોલો. એટલે ભૂદેવ કે, બાપા મારે એક તમને વાત કેવી છે. આ બનેલી વાત કહું છું એટલે જ ગામ નામ ઠામ નથી આપતી. બોલો ને. તે કે, મારો જ્યોતિષ શાસ્ત્રનો પ્રિય અભ્યાસ અને વિષય, પ્રિય વિષય એનો અભ્યાસ છે. અને વાત એ સાચી, જ્યોતિષ શાસ્ત્ર કંઈ ખોટું નથી, જોનારા ખોટા છે એવું નથી કેવું, પણ ભૂલ ખાઈ જાય. અને પૂરેપૂરું આવડતું ન હોય ને નિવેદનો છાપામાં આપ્યા કરે, બિચારા લોકો ગભરાય, આટલા ગ્રહણ આવી ગયા છે, ઊંધું ચતુ થઈ જશે, હવે આમનો આ ત્રીજો મહિનો આવી ગયો, કાંઈ ઊંધું ચતુ થતું એની અસરો હશે એની ના નથી, પણ જોતા આવડવું જોઈએ. હવે એ જોતા ના આવડે ને પછી જ્યોતિષ તો એવું છે ને કે જોઈ ને એમ કે તમને મોંઘા મોંઘી ગાડીઓ ફેરવવાનો જોગ છે, એટલું જ્યોતિષ કદાચ એને જોવામાં આવી જાય. પણ એ ન જોઈ શકે કે ડ્રાઈવર છે કે માલિક. ગાડી ફેરવશે એ ચોક્કસ વાત છે, પણ હવે એ માલિક છે કે ડ્રાઈવર છે એ બધું જોવાની વાત છે. જ્યોતિષ શાસ્ત્ર સાચું, કોઈ કોઈ એવા હોય એની પાછળ પૈસા લઈને કામ કરનારા લગભગ સફળ ન હોય, કારણ કે પૈસો લઈને વેપાર માંડે એના ઉપર દૈવી કૃપા નથી થતી, અને દૈવી કૃપા વગર દૈવને વાંચી શકાતું નથી. અને જે કોઈ જાણતા હોય તો કશું લેતા નથી હોતા, તમે જોજો. આ બધી વિદ્યાઓ છે. એટલે મને કીધું કે મારો એક પ્રિય વિષય જ્યોતિષ શાસ્ત્ર છે, અને તમારી સામે લલાટના લેખને, રેખાઓને, હાથની હથોળીઓને સેજે હું આ બધું જોઉં છું, તો તમારે આજીવન ગરીબાઈ લખેલી છે અને તમે ગરીબાઈ ભોગવી પણ ચૂક્યા છો, પણ જીવો ત્યાં સુધી ગરીબ જ હોવા જોઈએ એની જગ્યાએ તમે અત્યારે નથી, એ પાછું હું જોઈ શકું છું. પેલો બ્રાહ્મણ જુઓ, હું જોઈ શકું છું અત્યારે ગરીબ નથી તમે. એટલે મારે એ જાણવું છે કે તમારું લલાટમાં ભાગ્ય આ છે તો ભાગ્ય ફર્યું કેવી રીતે, કારણ કે શાસ્ત્રમાં એમ કીધું છે કે બે રીતે ભાગ્ય ફરે, એક તો સંત કૃપા થાય તો ભાગ્ય ફરી જાય. ગુણાતીતાનંદ સ્વામી જેવા, ગોપાળાનંદ સ્વામી જેવા મોટા મોટા સંતો કંઈ આશીર્વાદ આપી દે, ઘણાના ભાગ્ય બદલ્યા છે ને. એ મુસ્લિમ બાઉદ્દીનમાંથી બાઉદ્દીન દિવાન થઈ જાય, રંકમાંથી રાજા થઈ જાય, ભગવાનની કૃપા થાય તો શું ન થાય એમ. નારદ ભક્તિ સૂત્રમાં તો આ બધા શાસ્ત્રો આપણી પાસે એવા ગજબના છે, પણ કોઈને સાંભળવાની નવરાઈ નથી ને કથા કરવાની નવરાઈ નથી, ને કથા કરે તો કાંઈ બધું એમાંથી કહેવાય જાય, સમજાઈ જાય એવું નથી, કારણ કે શાસ્ત્ર કોઈને વશ નથી. કોઈ એમ કહે કે હું શાસ્ત્રનો મર્મગ્ન છું તો એ ખોટું છે. તુલસીદાસજીએ રામચરિતમાં લખ્યું છે કે નૃપતિ જુવતી શાસ્ત્ર એ કોઈને વશ ન થાય, રાજા સ્ત્રી અને શાસ્ત્ર કોઈ માનવું જ નહીં મને વશ છે એમ તુલસીદાસજી લખ્યું છે. એ કોઈના થયા નથી ને થાય જ નહીં એવું એને લખ્યું છે ભાઈ, મને કોઈ કહેતા નહીં આ. એમ કે હું એ વશ થઈ ગઈ છે, શાસ્ત્ર વશ છે, રાજા મારે વશ છે એ થાય. કોઈ રાજકારણી કોઈનો થયો હે, કોઈનો ન થાય ને એવું છે. એટલે શાસ્ત્રનો કાંઈ અંત ન લઈ શકાય. પણ નારદજી બહુ સરસ ભક્તિ શાસ્ત્રમાં કહ્યું છે કે બધા સાધનો ભક્તિ મેળવવાના છે, પણ એની સામે એક જ લખ્યું, ભગવાનની કૃપા લેશાત્વા. લેશ એટલે આ વાળનો આગ્રો ભાગ તોડીને જે ટુકડો થાય ને, એટલી જો મારો ઠાકોર કૃપા કરે તો તમને ભક્તિથી અભરે ભરી દે, એક લેશ માત્ર ખાલી આટલી જા આટલું. કારણ કે એના હાથમાં બધું છે ને, એ ચક્ર આમથી આમ ફેરવી દે એટલે તમે ભાવુક થઈને એની ભક્તિમાં મસ્ત થઈને પાગલ થઈ જાઓ, અને એની કૃપા ના હોય તો પછી ભાઈ વિષયો સાંભળે ને, ધન સાંભળે, સ્ત્રીઓ સાંભળે, દીકરાઓ સાંભળે, જગત નીકળે જ નહીં, લોચો નીકળે જ નહીં. એ જગતપતિ છે, આટલો વાળના અગ્રભાગ જેટલી જો આમ કરુણા કટાક્ષ આમ કરી દે, વાત પૂરી થઈ. ભગવાનની કૃપા શું ન કરે. એટલે આ બે સાધનો છે, તો તમને એમાંથી કયું સાધન થયું કૃપા થઈ કે જેથી તમારી આ ગરીબ આવી ગઈ, મારે એ જાણવામાં રસ છે એટલે હું આવ્યો છું. પેલા ભાઈ કહે, હરિભક્ત કહે, વાત તમારી સાચી, આમ તો બે કૃપા છે મારે, ભગવાનની કૃપા કહેવાય અને સંતોની કૃપા છે, કારણ કે સારું જીવીએ તો સંતો રાજી થાય, સાચા સંતો રાજી થાય, અને સાચું જીવીએ તોય ભગવાને રાજી થાય. પણ એક વાત છે કે આમ તો હું એમ ન કહી શકું કે ભાઈ આવી રીતે થયું ને મારું ભાગ્ય બદલાયું, હા, પણ મને કથામાંથી સંતોના મુખેથી જડ્યું કે ભગવાનનું નામ જપ કરે તો એના દારૂણ દુઃખો ટળી જાય, વાદળા જેવા દુઃખ આવતા હોય, વિપત્તિઓ આવવાની હોય તો ટળી જાય. એટલે ત્યારથી મેં એવું મંડી પીડ્યો કે ભગવાનનું નામ સ્મરણ બસ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ગરીબાઈ તો હતી ને ધંધો જ કઈ હતો ને, નવરો હતો, ખૂબ ભજન કર્યું, પણ જેમ જેમ ભજન વધતું ગયું એમ મારી ગરીબાઈ છે ને સીમાડા વળોટીને ભાગતી ગઈ છે, એ હકીકત છે બસ. એટલે ભગવાનના નામથી મારું દારિદ્ર્ય ટળ્યું છે, આ મારો અનુભવ છે. એટલે ભજન હજી ચાલુ છે ને કરું છું. મેટત કઠિન કુઅંક બાલક. પણ તમે સવાર ઉઠીને આજે તમે સૂતી વખતે સવાર ઉઠીને પાંચ માળા કરી લો ને પછી જોવા માંડો ભાગ્ય બદલી ગયું કે નહીં, મંડી પડવું પડે. કાનનગઢમાં રામદાસજી સ્વામી થયા, એમણે તો કેલ્ક્યુલેશન કરીને આપ્યું છે કે આટલા કરોડ કરે એટલે આટલો ફેરફાર થાય, આટલા કરોડ કરે એટલે આટલો ફેરફાર થાય, એવું બધું એમણે લખ્યું છે. ને એમ કરતા કરતા 13 કરોડ જપ સુધીની એમણે બધી અસરો લખી છે ભગવાનના નામના જપની. 13 કરોડ જપ કરે એટલે આટલો ફળ થાય એવું લખ્યું છે. તો જેની જેટલી શ્રદ્ધા, આમ તો એક નામથી પણ પલટે, પણ બદલાવાની તાકાત ભગવાનના નામમાં છે. જીવ કરે તો થાય છે. અને જો તમને જાણ હોય તો આ જે હથેળી છે ને આપણી, એમાં ઘણા ભાગ્યની રેખા હોય છે ને, પણ એ જો તમે જોતા હો, કદાચ હું પડવું નહીં આવડે ને શું નકામ ગૂંચવાઈ જાઉં, પણ નવી નવી રેખાઓ પણ ફૂટે છે. એ સતત આવું બધું થઈ જ રાખતું હોય છે, ફેરફારો નથી થતા એવું નથી, એ રેખાઓ નવી નવી ફૂટતી જ હોય છે. એટલે જો એમાં સત્કર્મો થાય, સદભજન થાય, તો જરૂર આપણું ભાગ્ય પણ બદલાય છે. અને એ ભાગ્યને બદલવાની તાકાત સંત કૃપા તો છે જ, પણ ભગવાનની કૃપા માટે સારું જીવે અને ભજન કરે. મેટ તો કઠિન કુઅંક ભાલ. હાથમાં કોઈ બહુ સરસ ચીજો, હાથમાં માળા તો લઈ જો, હાથની રેખાઓ બદલી જશે. આટલો ટુકડો પણ કેવો મીઠો. હાથમાં માળા તો લઈ જો, હાથની રેખાઓ બદલી જશે, બદલી જાય. આપણે ઘણા એવા, આપણી દ્રષ્ટિએ પણ ઘણા જોયા છે એવા, કે આમ તમે જોવો તેમ લાગે કે આ દુઃખી થઈ 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 થઈને મરી જાય એવા હોય, પણ મારા ભજનમાં એવા લાગ્યા હોય તો સુખના ઢગલા હોય. અને એને આપણે પૂછીએ ને તો એમ કહે સાચું, મને તેવા ઘણા મળ્યા. કે સામે વાત તકલીફની તો હોય જ, પણ ભજન કર્યા રાખીએ તો કેમ ઠાકોરજી પૂરું કરે છે એ ખબર પડતી નથી. એવા ઘણા તમને એવા અનુભવ છે, કેમ પૂરું કરે છે એ ખબર પડતી નથી, થઈ જાય છે, આવી જાય છે, બધું થઈ જાય છે, બસ ક્યાંથી થાય છે, કેમ થાય છે એ બધું જોઈએ રાખ. એનો તમારે દાખલો જોવો ને તો આપણે આ કાળું ભગત છે ને નેહમાં, કાંઈ ન હોય, હા નરસિંહ મહેતા જેવું બધું હાલતું હોય, પણ બધા વ્યવહારો એમને ઉકલી જ રાખે, ઉકલી જ રાખે, સારી રીતે બધું હાલી રાખે, કેમ થાય છે એ કાંઈ ખબર પડે નહીં. ભગવાનનું ભજન કરે તો આ બધું થાય છે. અને ભાગ્ય ન બદલે એ મારા તમને વચનોમાં અણવિશ્વાસ હોય, કારણ કે વળી કે આ સ્વામીને તો બોલવું એટલે બોલવું, બોલવા શીખ્યા એ ગમે બોલ નાખે એવું છે. પણ તમને ઓથેન્ટિક વાત, કેટલો વિશ્વાસ હજીએ આવે આપણને એ પછીની વાત છે. પણ જો વચનામૃત ભગવાન સ્વામિનારાયણના સ્વમુખની વાણી છે, તમે કેટલી વાર સાંભળ્યું હોય છે, આ સાંભળ્યું જ હશે, પણ છતાં એ જ ઇટ ઇઝ વાંચવાનો મારો શું કામ આગ્રહ આ વખતે અત્યારે રહ્યો, કે અમૃત વાણી જો ક્યારેક કયા કાળમાં જો આમ ટચ થઈ જાય તો કામ થઈ જાય. શાસ્ત્રને ઘણી વાર આપણે શું માની બે છે, એ તો આપણું સાંભળેલું છે, બહુ વાર વાંચ્યું છે, બહુ વાર સાંભળ્યું છે. અરે ભાઈ એમ ના હોય, નું તો નવીન વાંચતા હોઈએ એમ વાંચી અને વિચારે તો જ એમાંથી અર્થો અને ભાવ પ્રગટ થાય. પ્રથમનું 70મું વચનામૃત છે, આના ઉપર આપણે પ્રવચન કથા થઈ ગઈ છે વિસ્તારથી, પણ અહીંયા બહુ મજાની વાત છે એટલે આ ભાગ્ય બદલવાની. ત્યારે જસ્કાના જીવાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય, કારણ કે આપણને તો જો ઠીક લાગે ત્યાં સુધી ભગવાન સારા, અને મનનું ધાર્યું ન થાય તો કઈ નથી, આ બધું હંબંગ છે બધું. ભગવાન ભગવાન કોણ જોયો ભગવાન, બધું ઠીક છે મારા, એક એક કીધું ને બીજે કીધું, બહુ ખીજાઈ જાય છું કે હશે બીજા માટે, મારા માટે કાંઈ નથી, કાંઈ વાંધો નહીં. એવું છે, અડગ નિશ્ચય કેમ થાય? ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા, જે કુસંગથી છેટે રહે, કુસંગી થકી છેટે રહીએ અને સંતનો સમાગમ અતિશય રાખીએ તો સંતની વાતે કરીને ભગવાનનો અડગ નિશ્ચય થાય, અને જો કુસંગીનો સંગ કરીએ તો અડગ નિશ્ચય ન થાય. ઉત્તર એ સાચો છે, પણ શ્રીજી મહારાજ જે જવાબ આપે છે એ જુદો છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે એનો ઉત્તર કર્યો. એનું કારણ શું છે આ ઉત્તર બદલ્યો? જસકાના જીવાભાઈએ અંતરમાં જે છે ને એ વાત પૂછી છે, શાસ્ત્રમાં શું છે એ નથી પૂછ્યું. નિત્યાનંદ સ્વામી શાસ્ત્રની વાત કરી, પણ પેલા એના અનુભવમાંથી પૂછ્યું છે કે મને આમ આમ ડગે છે, કે આમ આમ ન થવું જોઈએ, અથવા તો કોઈ હરિભગત ને આમ આમ ડગ્યું છે એ ન થવું જોઈએ, એનો પાયો છે. એ પાયો તો અંતર્યામી જ જાણી શકે ને. એટલે મહારાજ કીધું, એને જે પૂછ્યું છે ને એ હવે જવાબ દઉં છું. શું છે? કે ભગવાનનો ક્યારેય નિશ્ચય ડગે નહીં. ત્યારે શ્રીજી મહારાજ કે લ્યો અમે ઉત્તર કરીએ. ભગવાનનો નિશ્ચય કરવો તે એકલો પોતાના જીવના કલ્યાણને અર્થે જ કરવો. મારી નાખ્યા, કાંઈ માગવું જ નહીં. પણ કોઈક પદાર્થની ઈચ્છા એ કરીને ન કરવો. અને જો હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય, વાંજ્યો છું તે દીકરો આવે, દીકરા મરી જાય છે તે જીવતા રહે, નિર્ધન છું કે ધનવાન થાઉં, કે ગામ ગરાસ ગયો છે તે સત્સંગ કરીએ પાછો આવે, એવી પદાર્થની એવી જાતના પદાર્થની ઈચ્છા એ રાખીને સત્સંગ ન કરવો. અને જો એવી જાતની ઈચ્છા રાખીને સત્સંગ કરે અને એ પદાર્થની ઈચ્છા પૂરી થાય તો પાક્કો સત્સંગી થઈ જાય, અને જો ઈચ્છા પૂરી ન થાય તો નિશ્ચય ઘટી જાય. સાંભળજો ઓકે ભાઈ, વળી તમે એમ કહો કે આ બહુ નામનો મહિમા કર્યો પણ કઈ આળું થતું નથી. આ એક બહુ બેઝિક માર્મિક વાત છે, જો જીવમાં ચોંટી જાય ને તો બહુ સારી છે. હાવ આડ વાત છે પણ આમાં અત્યારે અહીં આવી છે ને એટલે કહી દઉં છું કે આપણે જે જોઈતું હોય એ ઠાકોરજી પાસે પેલા હાવ મૂકી દઈએ ને તો આપે. આ એક આ બહુ વિચિત્ર છે, જ્યાં સુધી પકડી રાખીએ ને તો જલ્દી સામો ન જાય. તમે જોજો આ બહુ એવું છે. હા, અને જ્યારે જે વસ્તુને હાવ સ્પૃહા ટળી જાય ને ત્યારે એ વસ્તુ ઢગલા બંધ આવે. જેને હાવ દુનિયાના માનની પડી ન હોય ને એવું થઈ જાય એને બહુ માન આવે. અને જેને પછી હાવ પૈસા ને હાવ હાવ જો કોઈ સાધુ સંતો હાવ છે ને પૈસો બેસો એને હાવ ઉડી જાય તેને ઢગલા મંડે થાય. અંદર છે ને એ જ ગડમલ કરે છે, એટીટ્યુડ જે છે ને બહુ છે. એક ચર્ચ હતું ને તો એના મુખ્ય પાદરી થવાનું એક જણાને બહુ મનમાં, વારે વારે સિલેક્શન થાય ને એ રહી જાય, વારે વારે સિલેક્શન થાય એ રહી જાય ને એટલું એને ઓલું થાય કે માળું હું આટલો કેપેબલ અને મને જ તારવી દે છે. મનમાં એવો ધૂંધવાય પણ પાછો એ પાંચ વાર રાહ જોવે, વળી પાછું બધું કરી કરીને આવે, વળી રહી જાય. એવી રીતે 20 વર્ષ વહી ગયા, કેટલી ધીરજ. પણ પછી 20 વર્ષ ગયા ને છેલ્લે એને થઈ ગયું, પછી પાછો વળી ગયો, હવે જોઈતું જ નથી, ભૂખે જોઈતું નથી, બસ સાવ નિરાલંબ કરીને મનમાં થઈ ગયો. તો છઠ્ઠી પાંચમી વાર થયું ને તો સામેથી એને ગોતતા ગોતતા આવ્યા એ કે હવે તમે અમારે તમને જ મોટા કરો. એટલે કે મારે થવું નથી, ના અમારે તમને જ કરવા. પેલો કે મૂકી દીધું ત્યારે એ મનમાંથી નીકળી ગયું ત્યારે ઉપરથી કંઈક વરસે. આવું બહુ એક બહુ મરમ ભરેલી આ ભગવાનની સૃષ્ટિ છે. વચનામૃતમાં આવે છે ને કે કાંઈ ઈચ્છે તો સકામ કહેવાય, ન ઈચ્છે તો ભગવાન એને બળાત્કાર પોતાના ધામ ને ઐશ્વર્યો ને મૂર્તિ ને બધું બતાવે છે. આવે છે ને વચનામૃતમાં બળાત્કારે બતાવે, અને જો પકડી રાખે તો એ એની બહિર્દ્રષ્ટિ છે. તો ઠાકોરજી ત્યાંથી કે જાઓ દે જાઓ દે બહાર વૃત્તિ છે. અને ન ઈચ્છે તો બળાત્કારે ભગવાન એને બધું દેખાડે, જો આ કેમ બંધ કરી જો લાવું છે બધું. હવે પણ હવે એ કેમ નીકળે અંદર ભર્યું હોય છે ને માર્મિક વાત. હે, સ્પૃહા છે આ બહુ. હવે આ તમને આ પોઝિટિવ નેગેટિવ થિંકિંગમાં આ ક્યાંથી આવે? ત્યાં તો એ બાંધવાની વાત આવે, એટલે બધી વાતો જુદી છે. ઠાકોરજીનું ગણિત જ જુદું છે. આ અને તમે આવો બધો એ મૂકી દો તો આપોઆપ એ બાંધી આપે. જો હવે આ બધા તમે પોઝિટિવ થિંકિંગ ને નેગેટિવ થિંકિંગ ને ક્યાંથી મેળ પડે? તમે લક્ષ્ય આવું ક્યાંક બાંધ્યું હોય એ બધું તમે મૂકી દો તો લક્ષ્ય એ બાંધી આપે. એ ઠાકોરજી ગણિત જ જુદું છે. એક જણાને 21 લાખની લોટરી લાગી છે, આ બધી આડી વાત ઉપડી જો, આ વચનામત જ એવું છે, ઘણું આવી જાય છે હમણાં. તો ભગવાનનું ગણિત બહુ જુદું છે. આ બીજી વાત તમને કહું, એટલે એક જણાને 21 લાખની લોટરી લાગી, એટલે કોઈએ એને પૂછ્યું કે તે આ નંબર કેવી રીતે પસંદ કર્યો? તો કે મને છે ને સ્વપ્ન આવ્યું, અને સ્વપ્નમાં મને એવું દેખાણું ને, એટલે એ આંકડો ભરી દીધો મેં. તો કે એવો શું ભરાણો? તો કે 7 ચોક 31. સાત ગુણ્યા 4 = 31. એ 31 થાય એટલે મેં 31 નો આંકડો ભર્યો અને મને લોટરી લાગી. બોલ્યો કે મૂર્ખો, 7 ચોક 31 થાય, 7 ચોક 28 થાય. તો એ વાત તો મને પછી ખબર પડી. પેલો કે આંકડો ભર્યો, નંબર ભર્યો 31, પછી મને ખબર પડી કે 7 ચોક 28 થાય, 31 ન થાય. પણ વાત એ છે કે 28 ભર્યું હોત તો મને લાગત નહીં. એટલે આ ગણિત છે ને એ ઠાકોરજીના ગણિત જુદા છે. બોલો, જો જોયું તમે, એ ત્યાં 7 ચોક 28 ન થાય, 31 થાય. હવે આનું શું કરવું? અરે આ આપણે આમ ખોલી ખોલીને કરી રાખીએ, આમ નહીં, 28 જ થવા જોઈએ, 28 જ થવા જોઈએ. લ્યો, 28 ન થાય, ત્યાં 7 ચોક 31 થાય. એનું ગણિત આખું જુદું છે. એટલે જો ચાહતે વો પહેલે છોડ દો, બાદ મેં જો ચાહેગા વો હોગા. પછી તમે જે ઈચ્છો એ બધું થશે, પણ પેલા તમે જે ચાહો છો મૂકી દો. એ તો કેમ મુકાય? એના માટે જ માથાકૂટ છે. અને જે વચનસિદ્ધ પુરુષો છે એ શા માટે થયા? બધું મૂકી દીધું પછી ને, હવે જે ઈચ્છે થી થાય છે. જોઈ ને, 7 ચોક 28 ન થાય, 31 થાય. અને ઓલો પેજ તમારે પર્સનાલિટી ડેવલપમેન્ટમાં તમને કહે છે કે રાત દી પકડી જ રાખો, છોડતા જ નહીં. કે એમ જે તમે પીગડ્યો હોય એ છોડતા જ નહીં. આમાં એમ કે તમે પેલા બધું છોડી દો છે ને ઉલટું, પછી બધું મળશે. બધું એવું છે ભાઈ, ભગવાનનો આશરો કરે તો દુનિયાનું જે જોઈતું હોય એને ખબર છે આને શું જોઈએ. આપણે નાના હતા, સાવ નાના છોકરા હતા, ત્યારે આપણને ખબર પડતી કે આપણે શું જોઈએ છે, કેવા કપડાં જોઈએ છે, કેવી સ્કૂલ પસંદ કરવાની છે. નાના 5 વર્ષના હતા, કાંઈ ખબર હતી? એ બધું કોણ કરતું? કોણ કરતું? બાપુજી કરતા, બાપુજી જ કરતા ને કે આને આ સ્કૂલમાં મૂકો, આ ઇંગ્લિશ મીડિયમમાં નામાં મૂકો. એ કોણે કર્યું? નાના છોકરાને ખબર છે? 6 વર્ષના ને નથી ખબર ને? મોટા થયા પછી આપણે કરવું પડે છે ને, ત્યારે બા બાબુજી શું કે, તને ઠીક પડે એમ કહે, એમ જ કે છે ને. બસ આપણે મોટા થઈ ગયા એટલે કે હવે તને ઠીક પડે એમ કહે. જો આગળ આપણે આ સાવ નાના બાળક થઈ જાય તો એનામાં જ જવાબદારી આવી પડે. એટલે એ જ ગોઠવે, ભાઈ આના મુકાય, આના મુકાય, આના મુકાય, મુકાય. પણ આપણે મોટા ઢગા ઢ થઈને બેઠા. એટલે ઓલા કે તો ભાઈ તું તારી રીતે કરીને તને ફાવે એ સ્કૂલમાં રે. મારી સ્કૂલમાં ન ફાવતું હોય તો તારી સ્કૂલમાં રે. તારે 28ની લેંગ્વેજમાં રહેવું હોય તો મારે, 31ની લેંગ્વેજમાં આવું હોય તો મારી પાસે આવે. ન તો ગજબ છે. હા, છતાં અહીંયા આવી જાય, બહુ મજાની વાત છે. એટલે જો ઈચ્છા પૂરી ન થાય તો નિશ્ચય ઘટી જાય. માટે સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણને અર્થે કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છા તો રાખવી જ નહીં. કાજે ઘરમાં 10 માણસ હોઈએ અને તો 10નું મૃત્યુ આવ્યું હોય, તેમાંથી એક જણ જો ઉગરે તો શું થોડો છે? કે હાથમાં રામપતાર આવવાનું હોય, શકોરું લઈને માગવાનું આવવાનું હોય અને રોટલા ખાવા મળે તો શું થોડા છે? સર્વે જનારું હતું તેમાંથી એટલું રહ્યું તે ઘણું છે. એમ માનવું, એમ અતિશય દુઃખ થવાનું હોય તો એમાંથી સાંભળજો, એમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તે થોડુંક ઓછું થાય તો ખરું, પણ એ જીવને એ સમજાતું નથી. ભગવાનનો આશરો કરે ત્યારે થોડુંક ઓછું તો થાય, પણ એ જીવને સમજાતું નથી. અને જો સુળી લખી હોય તો કાંટે ઠળી જાય, એટલો તો ફેર પડે લે, આટલો ફેર પડે. કેટલો સુળી લખી હોય, ફાંસી લખી હોય અને ઠોકર વાગીને કામ પૂરું કરી, એટલો તો ફેર પડે. આટલો કઈ ઓછો? આ કોણ બોલે છે? આનો કોઈ ધણી નથી, ધણીનો કોઈ ધણી નથી, એવો ધણી બોલે છે. કા એટલી તો, એટલો તો ફેર પડે છે. સુળી લખી હોય તો ભગવાન આશ્રય કરે તો કાંટેથી વાત પૂરી થઈ જાય, પણ પછી કોઈ ઈચ્છે કે મને કાંટોય ન વાગે તો એવું ન થાય. પણ આપણે તો કાંટાની ફરિયાદ છે ને. તે એક વાર્તા છે. પછી શ્રીજી મહારાજે વાર્તા કરી દાદાના દરબારમાં કે એક ગામમાં ચોર બહુ રહેતા, તેમાંથી એક ચોર સાધુને પાસે બેસવા જતો. તેને માર્ગને વિશે પગમાં કાંટો વાગ્યો, તે પગમાં સોસરો થઈ નીકળ્યો. તેણે કરીને પગ સૂણ્યો, તે ચોરી કરવા ન જવાનું, અને બીજા ચોર હતા તે ચોરી કરવા ગયા. તે એક રાજાનો ખજાનો ફાડીને ઘણું ધન લઈ આવ્યો અને સૌએ મહોમાં વેચી લીધું, તે પૈસા બહુ આવ્યા. તે સાંભળીને તે જે ચોર સાધુ પાસે આવતો હતો ને કાંટો લાગ્યો હતો, તેના મા બાપ ને સ્ત્રી ને સગા સંબંધી સર્વે એને વઢવા લાગ્યા, જે તું ચોરી કરવા ન ગયો અને સાધુ પાસે બેઠો એમાં આપણું ભૂંડું થયું. તે ચોર ચોરી કરીને લાવ્યા તો કેટલાય રૂપિયા એમને આવ્યા, એમ વાર્તા કરે છે. ત્યાં રાજાનું લશ્કર આવ્યું, તે સર્વે ચોરને જાલીને સૂળીએ દીધા, તે ભેળો આને પણ જાલીને સૂળીએ દેવા સારું લઈ ગયા. કોને કાંટો વાગ્યો તેને? કારણ કે આખું ગામ જ ચોરનું હતું. પણ આને જ્યારે લઈ ગયા ત્યારે તે સર્વે ગામના માણસે તથા સાધુઓએ સાંખ પૂરી, પેલા સાધુએ કે આ ચોરી કરવા નહોતો ગયો, એને તો કાંટો વાગ્યો હતો, ત્યારે તે ઉગર્યો. એમ સત્સંગ કરે છે, તેને સુળી જેટલું દુઃખ હોય તો આમ કાંટે મટી જાય છે. હવે હવે જે વાત છે ને સાંભળવાની તો એ મજા છે. આટલું તો મેં કીધું કારણ કે આમાં ઘણાને વચરામત ખોલે જ નહીં એવા નિયમ હોય છે, એટલે આપણે આ બાને વાંચીએ તો એને અમૃત વાણી વંચાય ને. કાજે હવે સાંભળજો, તે સુળી જેટલું દુઃખ હોય તે કાંટે મટે છે. પછી કારણ આપે છે, કાજે અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે કે તમારા સત્સંગી હોય તેને એક વીંછીનું દુઃખ આવવાનું હોય તો મને એક એક રૂવાડે કોટી કોટી એટલે કરોડ કરોડ, સત્સંગીને એક વીંછીનું દુઃખ આવવાનું હોય તો મને એક એક રૂવાડે એક એક કરોડ વીંછીનું દુઃખ થાવો, પણ તમારા સત્સંગીને તે દુઃખ થાવો નહીં. અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં લલાટમાં રામપાતર લખ્યું હોય એટલે કે ભીખ માગીને જીવવાનું લખ્યું હોય તો તે રામપાતર મને આવે, પણ તમારા સત્સંગીને અન્વસ્ત્ર કરીને દુઃખ ન થાય એ બે વરદાન મને આપો, એમ અમે રામાનંદ સ્વામી પાસે માગ્યું. ત્યારે મને રામાનંદ સ્વામીએ રાજી થઈને તે વર આપ્યો છે, માટે જે કોઈ સત્સંગ કરે તેને વ્યવહારે દુઃખ થવાનું લખ્યું હોય તે થાય નહીં. તો પણ પદાર્થ નાશવંત છે, માટે તે પદાર્થની ઈચ્છાએ કરીને સત્સંગ કરે તો એને નિશ્ચયમાં સંશય થયા વિના રહે જ નહીં. માટે સત્સંગ કરવો તે એકલો નિષ્કામપણે પોતાના જીવના કલ્યાણને અર્થે જ કરવો તો અડગ નિશ્ચય થાય. આવી તો ઘણીક વાર્તા કરી હતી, પણ આ તો દિશ માત્ર લખી છે. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમનું 70મું વચનામૃતમ થયું. લો, પ્રારબ્ધ બદલવાની વાત છે ને, કે સુળીનું દુઃખ કાંટે મટી જાય, વ્યવહારે દુઃખ લખ્યું હોય તો ન થાય, અન્નવસ્ત્રે બધું મળે, બધું જ મળે, આવું માગ્યું છે ગાદીએ બેસતી હોય, એટલે પ્રારબ્ધ બદલતા જ હશે ને. પણ છતાંય સંશય જીવને ટળે નહીં. અત્યારે આ જેને જેને જે મળ્યું હશે એ બધાને હશે કે અમારા ભાગ્યનું છે. ક્યારે એવો વિચાર આવે છે કે આપણું નહીં હોય? વિચારો સાધુને એમ હોય કે આ અમારા ભાગ્યનું છે, ગ્રસ્તો નહીં એમ હોય કે આ તમારું ભાગ્યનું જ છે. પણ બદલ્યું છે કેટલું એ શું ખબર? હે ભાઈ, રહસ્ય જ છે ને, બહુ મોટી વાત છે સમજવાની. તે ચલાળા ગામ છે અમરેલી પાસે, એક બે વાત કેવી છે. ત્યાં ગુણાતીતાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય બાલમુકુંદાજી સ્વામી, આપણે ગુરુ પરંપરામાં આવે, એ સંત મંડળ સાથે ચલાળા મંદિરમાં હતા, સાથે 20-25 સંતો. તે બધા સવારના પોરમાં બેસીને કથા વાર્તા કરતા હતા, સાત આઠ નવ વાગે. તે પેલા સાધુ કે સ્વામી, હા બાલમુકુંદાસ સ્વામી નો બોલો કે ગુણાતીતાનંદ સ્વામી, આપણા ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ એમ કીધું છે કે જે બેઠા બેઠા ભજન કરે એને મારે બેઠા બેઠા ખાવા દેવું. ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું છે સ્વામી કે જે ભજન કરે એને તો મારે બેઠા બેઠા ખાવા દેવું. તે હે સ્વામી આ સાચું હશે? લે વિચાર કરો. એ પેઢીના સંતોને બાલમુકુંદાસ સ્વામીને પૂછ્યું એ કે ગુણાતીતાનંદ સ્વામી આવું કીધું. ગુણાતીતાનંદ સ્વામીની વાત જો, એને એમ નથી કીધું કે જે ભજન કરે એને સ્વામિનારાયણ બેઠા બેઠા ખાવા દો. વાત સાંભળજો પાછી એક એક શબ્દ. એને શું કીધું કે જે ભજન કરે એને ગુણાતીતાનંદ સ્વામી કે મારે બેઠા બેઠા ખાવા દેવું. એક અર્થ એમ, બીજો અર્થ એમ પણ કરો કે ભગવાન સ્વામિનારાયણ આમ કીધું છે કે ભજન જે કરે એને મારે બેઠા બેઠા ખાવા દેવું, એવું સ્વામીએ કીધું છે. બે અર્થ છે. તો હે સ્વામી આ સાચું હશે? બાલમુકુંદાસ સ્વામીએ શું કીધું કે મોટાના વચન કઈ ખોટા ન હોય. તો કે સ્વામી કેમ ખબર પડે? સ્વામી કે કરો નો ખતરો, આપણે ઊભું જ નથી થવું. જો તો વાત જો મજા એ કે આજે તમને એમ છે ને તો આપણે કોઈએ ઊભું થવું નથી, નથી ભંડારે જવું, નથી કોઈનું સીધું સામાન લેવું, નથી કાંઈ રસોડું કરવું, એમને મેં જમાડે આપણે ભજન કરવું. હાલો કથા મૂકો બંધ, લ્યો સૌ માળા, મન દઈને ભજન કરજો. બીજી ક્યાંય વૃત્તિ રાખતા નહીં, કોઈ રોટલાની ચિંતા કરતા નહીં, સ્વામિનારાયણની મૂર્તિની ચિંતન કરજો અને ભજન કરો. જોવો આપણે જોઈએ શું થાય છે. આમ રોકડું બેસે છે કોણ ભાઈ? વાતું જ કરે છે ખાલી બધા. અને આ તો બધા 25 જણા બાલમુકુંદાસ 26 ના એ બેસી ગયા માળા કરો, ભજન કરી નાખો, જોઈએ હવે શું થાય છે. કસોટીએ ચડાવ્યો પણ પેલા પોતે કસોટીએ ચડે ત્યારે સામે ભગવાન અને સાધુ પણ કસોટીએ ચડે, બેસી ગયા માળા. હે ભજન લાગી પડ્યા, એમાં કોકને થતું છે કે આ તો ભરી ગયો હવે, આ તો હવે અમારે આજ નહીં ને વળી એમ કે કાલે સુધી બે હીરો ત્રણ દી ઉપવાસ થાય તો શું ખબર. હે ભગવાન, એને એમ જ તો બેઠા બેઠા ખાવાય તો બે દી કાઢ નાખે, ત્રણ દી કાઢ નાખે પછી દે. એના કરતા હાથે કાંઈ વાત કર્યા વગર રસોડું કર્યો તો સારું હતું, પણ બેસી જ રહ્યા મજા ભજન કરાવ મજા ભજન. હવે એમ કરતા કરતા 11 વાગ્યા, 8 વાગ્યે બેઠા હતા, 9, 10, 11 ત્રણ કલાક થઈ, 3 કલાકનો શો હોય, 3 કલાક સુધી ભજન એમના કરતા હતા. હવે બન્યું એવું, આંકડિયાથી પિત્તાંબરભાઈ ત્રિવેદી બહુ સારા હરિભગત, એ જાન લઈને પરણાવ માટે જાય,